આપણી પાછી તકલીફ એ છે કે બસ હું શબ્દથી સમજી ગયો એટલે બસ અપ્રમત થવું છે, આમ થવું છે, તેમ થવું છે, એટલે આવતી નથી કોઈ શબ્દોથી નથી આવતી. એવી દશા થવી જોઈએ. તો એ દશા સંઘમાં રહીને, સંબંધમાં રહીને, અનાદિકાળના સંસ્કારોને સાથે રાખીને આ બધું કરવું, એટલે પ્રતિક્રમણની અંદર જો શુદ્ધ ભાવપૂર્વક કરે, આલોચના થાય, આલોચના થાય એની પછી પશ્ચાતાપ થાય, થાય ઉપર પશ્ચાતાપનો પ્રાયશ્ચિતનો કરીએ છીએ અને ક્ષમાપના કરીએ છીએ અને પછી પ્રત્યાખ્યાન કે આવા જે કંઈ મારું લક્ષ્યમાં આવ્યું એવું ફરીથી થવું જોઈએ નહીં. તો એ ચારેય સૂત્રો બધા થાય ત્યારે પ્રતિક્રમણ, છ આવશ્યકનું પ્રતિક્રમણ કહ્યું છે કે એ પાછું દેવગુરુની સાક્ષીએ કરવું અને શાંત ભાવે કરવું, એટલે સામાયિક લઈને કરવું. મારે સામાયિક નથી લેવી એટલે પ્રતિક્રમણ કરવું નહીં. આચારાંગ સૂત્રની અંદર શ્રાવક અને સાધુ બંનેને માટે આવશ્યક જે છે કોઈ હોય તો છ આવશ્યકની ક્રિયા કરવી છે. એમાં કોઈને મુક્તિ નથી. કેવડી સુધીની અવસ્થા જે કંઈ છે એમાં પ્રતિક્રમણની આ આવશ્યકતા, છ આવશ્યકની વાત મૂકી. એટલે એને આવશ્યક શબ્દ કૃપાળુદેવે લખ્યું છે કે શાસ્ત્રમાં એને આવશ્યક શબ્દ મૂક્યો છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય, કરવું જ જોઈએ. કારણ કે જો નિર્જરા મારે કરવી છે, કર્મથી મુક્ત થવું છે, તો કર્મથી મુક્તની સાધના તો કરવી જોઈએ, વ્યવહાર તો કરવો જોઈએ. ભાવ રાખીને પછી ભાવથી અને વ્યવહારનો સમન્વય કરીને કરવી. તો ઘણી વાર આપણે દાખલા તરીકે છ આવશ્યકની વાતને આપણે ઉડાડી દઈએ છીએ ઘણી વાર કે ભાઈ મેં આલોચના કરી દીધી, બૃહદ આલોચના થઈ ગઈ પતિ નથી. શાસ્ત્રની આજ્ઞાથી આજે વિધિ નિષેધ જે કહ્યા છે એ તું તારી મેળે કર. એમાં પહેલા સામાયિક લેવી એટલે શાંત ભાવ અને વિવેકની અવસ્થા પહેલા પ્રાપ્ત કરવી. સર્વ પાપ વેપારોથી નિવૃત્ત થવું, પછકાણ લેવાના છે. કરીને ભણતે સામાયમ સાવજમ જોગમ. સાવજમ જોગમ એટલે સર્વ પાપ વેપાર, આશ્રવના પ્રવાહથી હું મારી જાતને મુક્ત કરું છું, બેગડો કરું છું, એટલે અત્યારે કામ ચલાવું બે ઘડી માટે. પછી દેવની, જે દેવની જે આપણે ચોવીસીની અંદર છીએ એ તીર્થંકરનું નામ સ્તવન કરીને એ ચોવીસ તીર્થંકરની નામ સાથે નિષ્ઠાવના, નામ સ્તવ શબ્દ છે. એમને એમને ગમે તે દેવ આવી ગયા નહીં, કારણ એ ક્રમ છે કે જીવને પ્રત્યેક જે કંઈ આ કાળ પરિવર્તન છે એ પ્રત્યેક કાળની અંદર એની એ પ્રકારની મુક્તિ નીચે બંધની અવસ્થાઓ થતી હોય છે. તો અત્યારે નિમિત્ત કયું છે? આ ચોવીસ તીર્થંકરે બતાવેલા માર્ગનું એનું શાસન છે. અને પછી ગુરુ ભગવાન કે એમણે બતાવેલો માર્ગ કેવી રીતે સાધ્ય કરવાનો છે, શું છે તે એ સમજવા માટે ગુરુનું અવલંબન છે. એટલે દેવગુરુની સાક્ષીએ પછી આલોચનાનો ચોથો ક્રમ આવ્યો, ચોથું આવશ્યક. આલોચના કર, પાંચમાની અંદર પછકાણ કર, કૌશક કર, અને છઠ્ઠામાં પછકાણ કર, પછી સામાયિક પાર. કૌશક સાથે ક્ષમાપના કર, પ્રાયશ્ચિત અને ક્ષમાપના. પણ જો વસ્તુનું તત્વ સમજે જ નહીં તો પછી ગમે તે પ્રકારનો કોઈ કે અમે આમ કર્યું ને, અમે આમ કર્યું, અમે આમ કર્યું. વ્યવહાર પરમાત્મા માર્ગની અંદર વ્યવહાર છે એની પણ કોઈ પણ પ્રકારની જ્ઞાની ભગવંતોએ આપેલો વિધિનો વ્યવહાર છે. તો અહીંયા કહે છે કે શુદ્ધ ઉપયોગ ક્યારે થાય? જો આ એકાંતની અંદર શુદ્ધ ઉપયોગની વાત કરવાના નિશ્ચય નહીં વાળા એટલી બધી કરે છે કે બધો વ્યવહાર છે, પણ શુદ્ધ ઉપયોગ થાય ક્યારે? તો કે શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવામાં આવે ત્યારે. એ ચિંતન કરવું એ વિધિ છે કે નિશ્ચય છે? એ વિધિ છે. શુદ્ધ સ્વરૂપનું એ લક્ષ્ય એ છે કે શુદ્ધ સ્વરૂપનું, પણ તું ચિંતન કર એ શું છે? તો એ શુદ્ધ કેવી રીતે થાય? હું કહું થિયેટરમાં બેઠા બેઠા હું શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરું છું, હોટલમાં બેઠા બેઠા કરું છું, ખાઈ પીને કરું છું, આ શું તે છે ન થાય. એને માટેની પણ વિધિ છે કે શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું હશે તો એ આપણું ચિંતન શુદ્ધ સ્વરૂપનું રે, એ માટેની એક વિધિ, એક અવસ્થા જ્ઞાની પુરુષે કહ્યું છે કે તું અત્યારે જગતના સર્વ બધા પ્રકાર વ્યવહારો છે એનાથી અસંગતા બેસ, નિયમથી બેસ, અને પછી દેવગુરુને લે, એના સ્મરણથી તું તારી જાતને એનું અનુસંધાન કર પહેલા, અને પછી તું આલોચના જે કંઈ કરવી હોય. તો શુદ્ધ સ્વરૂપના ચિંતનની અંદર પણ, શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં જવા માટેની ભૂમિકા જે છે એ વ્યવહાર છે. એટલે કૃપાળુદેવે આ બધી જ ચર્ચાઓને છોડી દીધી અને એક જ લીટી મૂકી કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. જે વ્યવહાર, આ વ્યવહાર તે વ્યવહાર નહીં, શ્વેતાંબરનો દિગંબરનો નહીં, જૈન ઇતરનો એ પણ નહીં. ખ્યાલ પડે છે આત્મસિદ્ધિની મહત્તા? કયો વ્યવહાર અને સંમત અમને માન્ય છે, પણ જે પ્રેરે તે પરમાર્થ ને, તે પરમાર્થ કયો? એક હોય ત્રણ કાળ, ત્રણેય કાળની અંદર પરમાર્થ માર્ગનું સ્વરૂપ તો એક જ છે, શુદ્ધ સ્વરૂપનું ચિંતન. શુદ્ધ ઉપયોગની સાધના આ ત્રણેય કાળની અંદર પરમાર્થ માર્ગનું સ્વરૂપ છે. એ ગમે તે તીર્થંકર હોય, ગમે તે ચોવીસી હોય, આમાં કાંઈ બદલ નહીં. માર્ગનું સ્વરૂપ, માર્ગ એક જ છે ત્રણ કાળે. મોક્ષના માર્ગ બે નથી, પત્રાંક 54. એ સમતાનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે, અખંડ માર્ગ છે. એ શુદ્ધ સ્વરૂપનું ચિંતન થવું જોઈએ. એ શુદ્ધ સ્વરૂપનું ચિંતન, એ ત્રણેય કાળની અંદર માર્ગનું સ્વરૂપ એક જ છે, આ શાશ્વત સનાતન ત્રિકાળી માર્ગનું સ્વરૂપ. અને એને પ્રેરે, એમાં અમને લઈ જાય. એ આચાર વ્યવહાર એ બદલાયા કરે દેશકાળ પ્રમાણે. દેશકાળ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપ, સાધનાનું સ્વરૂપ એ બદલાયા કરે. કેમ કે જે જે પ્રકારે સાધના કરવી છે સંગીત જીવનમાં, અને કરવી છે અસંગની. અસંગ ત્રિકાળે એક છે, પણ સંઘ છે એ તો બદલાતો છે, જગતનું સ્વરૂપ તો બદલાતું છે. માટે કોઈ વ્યવહારના ઉપરનો કોઈ આગ્રહ કે પકડ મૂકી નહીં, કોઈ દર્શનની, કોઈ ગતની, કોઈ આમનાઈ નહીં. આ પુરુષે કહ્યું કે અમે એકેયમાં, આમ જ કરવાથી થાય, આમ જ કરવાથી ન થાય એ નહીં. આવશ્યકતા પૂછું તો કે ભાઈ આ દેવગુરુની સાક્ષીએ તું તારા સ્વરૂપનું ચિંતન કર, અને એમાં આ બધી આલોચના કર, અને એની અંદર તારાથી જાણતા અજાણતા, પ્રમાદથી, અજ્ઞાનથી, મોહવશ જે કંઈ થયું હોય તે કરીને સ્વરૂપના, શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં જાઓ. એટલે અશુદ્ધિની ત્યાં હું નિવૃત્તિ કરું છું. આ શુદ્ધ સ્વરૂપનું ચિંતન હોય ત્યારે શુદ્ધ ઉપયોગ હોય છે. આ વાત બરોબર પકડવી જોઈએ. નિશ્ચય નહીં થી તો આપણે એને માટે ઘણી આગ્રહ રાખતા હોય, પણ આ વ્યવહારમાં કયો વ્યવહાર જોઈએ, શુદ્ધ વ્યવહાર. એ કૃપાળુદેવે 422ના પત્રમાં પણ કહ્યું, ત્રણ પ્રકારના પ્રવાહ મુમુક્ષુ માટેના કયા છે, એમાં શુદ્ધ ક્રિયાનું કોઈ ઉત્થાપન ન કરાય. શું કામ? કે શુદ્ધ ક્રિયા પોતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનના આલંબનની ક્રિયા છે. માર્ગ છે એ તો આલંબનનો, વ્યવહારનો છે. લક્ષ્ય છે એ અરૂપી છે, અગમ્ય છે, તકડાય એમ નથી. મારે શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું છે તો કહ્યું આત્મ સ્વભાવ અગમ્ય છે, નહીં થાય. લે તારી આજની સ્થિતિની અંદર રાગ દ્વેષ વિષય કસાયથી ભરેલો છો, અને કે હું ઇન્ટેલિજન્ટલી સમજી ગયો કે શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરીએ તો શુદ્ધ ઉપયોગ થાય, કર. જીન પદથી દર્શાવ, તારે એ શુદ્ધ સ્વરૂપને પેલા લક્ષમાં લેવું હશે તો શબ્દથી લક્ષમાં નહીં લેવાય, નહીં લેવાય. સ્પષ્ટ કહ્યું, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. જે સ્વરૂપનું તારે ચિંતન કરવું છે, જે પ્રાપ્ત કરવું છે, તે જીન પદથી ઉપાસના જીન ચરણ અતિશય ભક્તિ સહિત. તને પેલા એ જીન ચરણની ઉપાસના કર, કારણ કે જીન પદ બીજ પદ એકતા ભેદભાવ નહીં થાય. જો શુદ્ધનું ચિંતન કરવું હોય તો શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા પુરુષના અવલંબને થાય. અવલંબન આધાર, એ વિના અવલંબન નહીં થાય તો થઈ ગયું હોત, તો અનાદિકાળથી અવલંબન વિના જતું નહીં. એને ક્યાં પરમાત્માનું કે જ્ઞાની ગુરુનું કે દેવનું અવલંબન હતું? અનંતના પરિભ્રમણમાં નહોતું. અને ઇન્ટેલિજન્ટ તો જબરજસ્ત થઈ ગયો હતો, કદાચ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ થઈ ગયો હશે. પરિભ્રમણની પર્યાયમાં તો બધું આચાર્ય થઈ ગયું છે, તો શું બાકી રહ્યું છે? શાસ્ત્રો ભણી લ્યો છે, ઘણું ભણ્યો છે, પણ તા શુદ્ધતાને પામ્યો નથી. અવલંબન વિના પોતાની મતે પોતાની મેળે નિજ છંદે ચાલીને અનંતકાળ સુધી જીવ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી કેટલા કેટલા વાક્યો ડંકાની ચોટ ઉપર જેને ટંકોટ કિરણ આરસ પાણમાં ગ્રેનાઇટમાં જે વાક્યો કોતરાઈ જાય ચિરકાળ રહે એ રીતે આ વાક્યો બધા ટંકોટ કિરણ છે અને સાથે લબ્ધી વાક્યો છે. એ વાક્યોની અંદર જબરજસ્ત શક્તિ છે, જબરજસ્ત ભાવ છે, જબરજસ્ત તાકાત છે. એ પકડાવવા માટે આપણે જ્યાં સુધી મનની શુદ્ધિ ન હોય, ભક્તિ ન હોય, ત્યાં સુધી એનું રહસ્ય આપણે પામી શકતા નથી. અને એને કારણે થયેલો સ્વાધ્યાય છૂટી જાય છે, સાંભળેલું બધું છૂટી જાય. સાંભળ્યું ગણો પણ પમાતું. બહુ મહત્વની વાત કે પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન હોય ત્યારે શુદ્ધ ઉપયોગ હોય છે. હવે દર્શન ઉપયોગ પણ જ્ઞાન ઉપયોગની માફક આ પ્રકારે કહ્યું છે કે શુદ્ધ શુભ અશુભ હોય છે. પણ પછીનું વાક્ય પાછું ફરીથી કહે છે કે સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. શું કીધું?
શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ
સહજ સ્વરૂપે. સહજ સ્વરૂપ મારું શું? તો હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા છું, કરતા નથી. કર્મનો કરતા એ મારું અસહજ સ્વરૂપ છે, પરમા કરતા પણ મારું અસહજ સ્વરૂપ છે, મારું સહજ સ્વરૂપ. પત્ર ચાલે છે આપણો સ્વાધ્યાયમાં, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી તીર્થંકર મોક્ષ કહે. તે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું તેને ભાન, તેનું ભાન થવું તે જ્ઞાન થાય. તો આ નથી. અહીંયા કહ્યું છે કે સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ. જો મોહ ઉપજે, વિકલ્પ ઉપજે તો સંસાર ઉપજે. ઉપજે જો મોહનો એક વિકલ્પ, એક નાનો એવો વિકલ્પ ઉપજે તો
વિકલ્પના તરસનાની પાછળ આવડો મોટો આત્મા
પાછો વિકલ્પ કરનારી જ છે એ દેખાતો. એટલે જરાક આગળ વધે કે કોને વિકલ્પ આવ્યો. મહર્ષિ રમણ ની આખી સાધના પદ્ધતિ કૃપાળુ દેવે જે કહ્યું એમ કહે, હુ એમ આઈ, બસ એટલું જ. આખી સાધનાનું સૂત્ર રમણ મહર્ષિને સમજવા હોય તો કઈ નહીં, તું આ વિચાર કર, જેથી તેને જવાબ મળે તેથી તારી સાધના પૂરી. કઈ કેટલીક વાર કે મને આમ થાય છે, તેમ થાય છે, આ દાસણાઓ આવે છે, તૃષ્ણાઓ થાય છે, આ થાય છે, એ બધું સાંભળી લે પછી કોને થઈ, આ કોને થઈ, આ કરનારો કોણ? તો ત્યારે એનું લક્ષ્ય પોતાના સ્વરૂપ ઉપર જાય કે જ્ઞાન સ્વભાવ જેનો છે એને કરી, શરીરમાં ના કોઈ ભાગે કરી વિચાર. મને આ પ્રકારનું આવ્યું તો શરીરમાંથી વિચાર કર કે હું જે તું પોતાને દેહ સ્વરૂપ માને છે એમાં કયા અંગે આ વાત કરી. જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી. અરે જડ ચેતનનો ભિન્ન સ્વભાવ છે, નથી જડનો આ સ્વભાવ નથી. એટલે કહ્યું કે જો ચેતન કરતું નથી, નથી થતા તો આ બધા મને અશુભ ભાવ આવ્યા, અશુભ કર્મ થયા, આ થયું. કરનાર કોણ? ચેતન જ. પણ એ કઈ કરતો નથી, ખાતો પીતો નથી, આમ કરતો નથી, તેમ કરતો નથી. ગાંઠિયા પહેલા તે ખલાસ થઈ જાય, કોને ખાધા? અને ચેતન વિનાનું શરીર હોય ને એક મૂકને 10 કિલો ગાંઠિયા, એક રૂપિયા ભારે ઊંચા થાય કા? કોણે ખાધા? ખાવાની ક્રિયામાં ત્યાં એ વાત ક્રિયા સાથેનો નથી. ભાવ વિના, પ્રેરણા વિના ક્રિયા થાય નહીં. પ્રેરણા સ્ફૂરણા વિના તો કહ્યું કે જડ સ્વભાવની પ્રેરણા. જગતમાં જે કંઈ કૃતિ થાય છે એની પાછળ પ્રેરણા વિના ન થાય, અને પ્રેરણા એ ચેતન તત્વ છે, જળ તત્વ નથી. તો પ્રેરક તત્વ હું તરત જ એના ઉપર લક્ષ દીધો. તો આ કહે છે કે જ્યારે પોતે સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ, તે શુદ્ધ ઉપયોગ છે. આપણને જો આજનામાં શુદ્ધ ઉપયોગની વાત જો બેસી જાય તો ભલે બે મિનિટ માટે પણ આપણે ધ્યાન કરીએ, પ્રાર્થના કરીએ, ચિંતન કરીએ શુદ્ધ સ્વરૂપ, અને આ શુદ્ધ સ્વરૂપના ચિંતન માટે કૃપાળુદેવે એક મંત્ર આપી દીધો મુનિશ્રીને કે બધી જ કેટલી બધી કળાકૂટ છે આ બધી ઉપાસનાના માર્ગની. તો એને કહ્યું કે માત્ર આત્મભાવના જીવ લે, કેવળ જ્ઞાન સુધીની ભૂમિકા એટલે માત્ર નિર્વાણની ભૂમિકા, સ્વરૂપ પ્રાપ્તિની ભૂમિકા, એને માટે તમે શું આપ્યું? તો કે આત્મભાવના ભાવ. આત્મભાવના એટલે આત્મા સિવાયની કોઈ ભાવના હોય તો એ અનાત્મ છે એમ માનીને એને આ બે જ્ઞાન, આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે, બસ એ બે ભાવોનું જુદું વિચારમાં તરત જ આવે. એક દીર્ઘકાલના સત્સંગથી આવું બોધબીજ આત્મામાં ઉત્પન્ન થાય. 525 સિદ્ધિ વાત, સાચી વાત. ક્યાંય ગુચાવવાનું નહીં, ક્યાંય રોકાવાનું નહીં. પણ અત્યારે થતું નથી તો કે હા નથી, સત્સંગનો હજી અભાવ છે. હજુ આપણે વિચારીએ છીએ ત્યારે ભેદ જે થવું જોઈએ વિચારમાં, તરત જ ભેદ જ્ઞાનમાં એનું પૃથ્થકરણ થવું જોઈએ, થતું નથી. હું આખું વાંચી નાખું છું, ઘણું ગ્રંથ વાંચું છું, શાસ્ત્ર વાંચું છું, કોઈના ઉપદેશ સાંભળું છું, ત્યારે મને કોઈ પણ પ્રકારનો વિભેદ થતો નથી, ભેદ જ્ઞાન થતું નથી, અથવા તો વસ્તુ જુદી નથી પડતી જડ ચેતનની. તો કે ન થાય, અનાદિનો એકરૂપ છે દેહ જીવ એકરૂપે, એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ આ જ છે. હું આ એક પણામાંથી છૂટો પડી શકતો જ નથી. તો કે અનાદિનો છે, સંસ્કાર થઈ ગયા છે, આ મિથ્યાત્વ. અજ્ઞાન અને અજ્ઞાનમાં થર ઉપર થર લાગે, અને અજ્ઞાન જ્યારે સ્વભાવ બની જાય એને કહેવાય મિથ્યાત્વ. ગાઢ બની ગયા અજ્ઞાન, સ્તર લેયર ઉપર લેયર, સ્તર ઉપર થર, થર ઉપર થર, થર ઉપર થર, થર ઉપર. એટલે મિથ્યા માન્યતાઓ એટલી બધી, એટલી બધી છે, ઘોર મિથ્યાત્વ જ્ઞાનીએ કીધું છે. એમાંથી કીધું છે પેલા ગુણ સ્થાનક આવે ત્યારે મિથ્યાત્વ છે. પણ કેવું મિથ્યાત્વ? કે આત્મા કોઈ જુદી ચીજ છે અને આ સંયોગે, એવું મિથ્યાત્વ. બે ને હવે મારે જુદા પાડવાના છે એ ભૂમિકામાં આવ્યો કે આત્મા જેવી કોઈ ચીજ, એટલે કોઈ અસ્તિત્વ દર્શન ઉપયોગ આવ્યો. સામાન્ય બોલ, આ હું માનતો તો હું જ સર્વસ્વ છું એવું નથી. આની અંદર કંઈક છે, શું છે એ કંઈ ખબર નથી. સામાન્ય બોધ છે, વિશેષ બોધ હવે સ્વાધ્યાયથી, સત્સંગથી, સદગુરુના યોગથી, સત્પુરુષના ચરણ સેવનથી થશે, શાસ્ત્ર સેવનથી થશે વિશેષ. પણ સામાન્ય બોધ એ થયો તો હજી નથી પામ્યો તો એનું પહેલું સ્થાન તો ગુણ સ્થાન જ થયું, મિથ્યા. એમાં જયારે ખ્યાલ આવે કે ના બરોબર આની પ્રતીતિ થઈ કે આ છે, આ સંકેત એનું પહેલું વ્યવહાર સંકેત, ઉપસમ સંકેત, જે કંઈ કહીએ શબ્દો બધા જુદા જુદા આવશે, પર ત્યાં એ ચોખ્ખા ગુણસ્થાનક ઉપર આવ્યો એટલે સંકેત સમ્યક વ્યસનની ભૂમિકામાં જીવ આવ્યો. આવવા માટે એને આ પહેલી આ સ્થિતિ થવી જોઈએ. તો કહે છે કે આ સ્થિતિ નિરાકાર અવસ્થાની, સ્વરૂપ સ્થિરતાની ઉત્તમોત્તમ છે. કઈ અવસ્થા થઈ હવે? નિરાકાર. આ જ્ઞાન ઉપયોગ વધતા વધતા એ જ્ઞાન ઉપયોગ સાકાર હતો, એમાંથી કેવો થયો? નિરાકાર. નિરાકાર થયો, નિર્વિકલ્પ થયો, અને એક પૂર્ણ ઉપયોગ થયો, શુદ્ધ સ્વરૂપની અંદર એ સિદ્ધ થયો. પણ શરૂઆત ક્યાંથી થઈ? કે એણે પહેલાં એની પાસે નિરાકાર દર્શન ઉપયોગમાંથી એને કંઈક એવો આત્મા જેવું કોઈ ચીજ, ચૈતન્ય જેવી કોઈ ચીજ, અથવા એને આત્મા ન કહીએ, ચૈતન્ય ન કહીએ, તોય કોઈ એવું તત્વ, કોઈ ચેતના કરે છે, કોઈ પ્રેરણા કરે છે, કોઈ સ્ફૂર્ણા કરે છે, કોઈ આ શરીરની આખી મિકેનિઝમ છે, સંચો છે, એને ચલાવનાર કોક છે, કંઈક છે. કેટલી બધી ક્રિયાઓ શરીરમાં ચાલે છે, એમાં ઈચ્છિત પણ છે ક્રિયાઓ અને અનિચ્છિત પણ છે. જો હું જ શરીર છું તો અનિચ્છિત કેમ કઈ હોય? મારે હાથ હલાવો તો હલાવું, ન હલાવું ના ન બોલવું બોલું, ન બોલું ન બોલું, બરાબર છે. પણ તારો શ્વાસ ન લેવો ન લે એમ થાય, તારા હૃદયનો ધબકારો ન કરું ન થવો જોઈએ. દસ મિનિટ સુધી મારે શાંતિ જોઈએ તો ધબકારા બંધ થાય, નાડીનો ધબકારા બંધ થાય. ચયાપચયની ક્રિયા ખાઈ પીને બેઠો છું ખૂબ દાબીને, અને કે ચયાપચયની ક્રિયા હોજરીમાં ન થવી જોઈએ, મળ વિસર્જનની ક્રિયા ન થવી જોઈએ, થાય એવું તારું? અરે અનિચ્છિત પણ છે અને ઈચ્છિત પણ છે, વશની ક્રિયાઓ પણ છે અને અવશની ક્રિયાઓ પણ છે, આ બધું ચાલે છે. જરા કોઈ વિચાર કરતો એમ થાય કે માત્ર શરીર હોય અને એ જ શરીર હોય તો આવા બે ભાગ પડતા? જરાક વિચારમાં આગળ વધે, કૃપાળુ દેવ તો પછી આ બધાનું પછી એવું સંકલન કરે કે કર વિચાર કરો, મુખ લંબાવે, તું આનાથી કરીશ ને આનાથી કરીશ, તું જ વિચાર કરે તો કોક વિચાર કરીને તું આત્મા પામે એવું બનશે કે મારે આત્મા પામો? જયારે તમે વિચાર કરજો ને, બે કલાક કરજો ને, મારે મૃત્યુંજય થવું છે, અને બ્રાહ્મણને કહે કે 1000 જાપ તું કર અને લઈ જાય 100 રૂપિયા ગુરુ દક્ષિણા, એટલા દક્ષિણા લઈને જાપ બોલો કરે ને તું અમર થાય એમ? કોઈ કાળે જેને મુક્ત થવું છે, કર્મરહિત થવું છે, એનો સંવર ને નિર્જરાનો પુરુષાર્થ પોતાનો જોઈએ. પણ એ પુરુષાર્થ સંવર ને નિર્જરાનો થાય માટે સમજ કોઈ પાસેથી મળે, કારણ કે આવું જેણે કર્યું છે, અનુભવી જે છે, એની પાસેથી તને દ્રષ્ટિ મળશે, બોધ મળશે, દિશા મળશે. પણ કરવાનું કોણે? આ ઉત્તમ અવસ્થા છે. એટલે તેવી જ રીતે ધર્મ ધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ હોય તે શુભ ઉપયોગ, વિષય વાસનાદિ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ તે અશુભ ઉપયોગ, અને રૌદ્ર તીવ્ર ક્રોધાદિ મારવા મારવાના મરવાના વિચારો, આ બધા અશુદ્ધ પ્રવૃત્તિ છે. આમાં દર્શન ઉપયોગ એ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ એ આખી વાત ત્યાં આવી. અને એનાથી જે પરિણામ થાય છે કે નિર્જરાથી મોક્ષની પ્રાપ્તિ, શુભથી દેવ મનુષ્ય દેવગતિની મનુષ્યની પ્રાપ્તિ, અને અશુભથી ધીરજ અને નારકીની પ્રાપ્તિ, આ બધા જુદા જુદા ગતિલાયક કર્મ. ઉપયોગની જેવી અવસ્થા છે, ઉપયોગ અશુદ્ધ છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, અને એની સાથે મન સહિતની પ્રવૃત્તિ શુભ છે, અશુભ છે, આ એને આત્મ પરિણામની ધારા. એક શબ્દમાં કેવું હોય તો કર્મબંધની વ્યવસ્થાનો આધાર શું? આત્માનો અંતર્યતા. પરિણામની ધારા અનુસાર કર્મ બંધાય. પછી કે સાહેબ હું કૃત્ય તો આ કરતો હતો, તો કે દેહની ચેષ્ટા પ્રમાણે નહીં. 558. અને પછી કહું કે બંધ મોક્ષની વ્યવસ્થા જે જ્ઞાનેશ્વરે કહી છે, આવી વ્યવસ્થા અન્ય કોઈએ કહી નથી. અન્ય દર્શનમાં આ વ્યવસ્થા પૂરેપૂરી સંપૂર્ણ શાસ્ત્ર શુદ્ધ જેને કહીએ, વૈજ્ઞાનિક, એવી વ્યવસ્થા જેવી જ્ઞાનેશ્વરે કહી છે એવી ઇતર જોવામાં આવતી. અને એ માટે થઈને પેલા વેદાંતિ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શું કીધું? અમે જૈનથી મોક્ષ કહીએ છીએ ત્યારે તો એનું કારણ શું છે? કે મહાવીરના વાક્યથી આ મુક્તિની શરૂઆત થાય છે, કે જેને એક આત્માને જાણ્યો તેણે, અને કહ્યું કે જેને આત્મા સાથી બંધાયો છે, કેવી રીતે બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે, એનું જેને જ્ઞાન નથી એને આત્મા સાથી મુક્ત થાય, કેવી રીતે મુક્ત થાય, કેવા પ્રકારે મુક્ત થાય, એ જ્ઞાન હોવું સંભવિત નથી. લ્યો આટલા માટે અમે મહાવીરને બચીએ છીએ, કારણ કે તીર્થંકરે બંધ મોક્ષની વ્યવસ્થા જે કહી છે યથાર્થ, એવી વ્યવસ્થા અન્યત્ર જોવા મળતી. કેટલું શાસ્ત્ર શુદ્ધ છે. 64માં પાઠમાં એ વાત આવે, 559માં આખી બંધમુખની વ્યવસ્થા આવે, 322માં એમ કહે કે અમે એ તીર્થંકરના સાચા અનુયાયી છીએ, કારણ કે અમારું અનુભવ જ્ઞાન પણ જે દશા મેળવીને એણે જે જ્ઞાન પ્રકાશિત કર્યું એ જ્ઞાન અમને છે, તો અમારી દશા એ જ પ્રકારની તત્સમ હોવી એ અમને પાસે, માટે અમે તીર્થંકરના સાચા અનુયાયી છીએ અને ખરેખર એને અનુસરનારા છે. એટલી સુરત સરસ વાત બધી આવે, ગમે ત્યાંથી લ્યો તો પૂર્વા પર અવિરોધ એ જ્ઞાની પુરુષની વાણીનો લક્ષણ. પૂર્વા પર અવિરોધ, આ તો પેલા વાક્યમાં કાંઈ કે, બીજામાં કાંઈ કે, ત્રીજામાં કાંઈ કે, એક કલાકનું ભાષણ એનું આંબળું હોય તો 25 પ્રકારની ખોટી આડીવડી વાતો હોય, કોઈ કન્સિસ્ટન્સી, કોઈ એક સૂત્રતા કાંઈ ન હોય, દરેક વાક્ય જુદું અને બોલ્યા કરો મજા કર્યા. એ ડાયરામાં બની શકે, સત્સંગમાં એ ન ચાલે. તો વાત પૂરી થાય છે, આગળ વધીએ, બીજો પેરાગ્રાફ લઈએ.
જે જ્ઞાનમાં વસ્તુ તત્વનો વિપરીત બોધ હોય છે તેને મિથ્યાત્વ કહે છે. બગીચાના વૃક્ષો જેમ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ આ વિપરીત બોધરૂપ મિથ્યાત્વ રૂપી કર્મરૂપ વૃક્ષો વૃદ્ધિ પામે છે.
હા બસ, કેટલું સમજાવી દે.
ટૂંકમાં મિથ્યાત્વ, જે જ્ઞાનમાં વસ્તુ તત્વનો વિપરીત બોધ થાય છે હોય છે તેને મિથ્યાત્વ કહે. ટૂંકમાં સાચો બોધ ન હોય એને મિથ્યાત્વ કહે છે, ખોટોમાં ખોટો બોધ હોય, ભગવાનની વાતનો વિરોધ સમજાવતો હોય એને મિથ્યાત્વ કહે છે.
વસ્તુનું જે સ્વરૂપ છે ભગવાનની વાત,
ભગવાન વસ્તુનું સ્વરૂપ કે ને,
વસ્તુના સ્વરૂપથી વિપરીત વસ્તુ બતાવે એવો બોધ કરાવે તે
મિથ્યાત્વ,
તે મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વનું પરિણામ શું આવે?
કર્મરૂપ વૃક્ષો વૃદ્ધિ, ટૂંકમાં કર્મ બંધાય.
ઉદાહરણ શું આપ્યું છે?
બોલા વૃક્ષો પાણીથી વૃદ્ધિ પામે તેમાં કર્મથી વૃદ્ધિ પામે, વિપરીત બોધરૂપ મિથ્યાત્વ રૂપી કર્મરૂપ વૃક્ષો વૃદ્ધિ પામે છે.
તંત્ર સમજાવ, આ તંત્ર સમજાવો.
હા ભાઈ, આમાં હું એટલો સરળ છે ને
ક્યાં, બહુ સરસ છે કીધું. આ એટલું બધું સરળ છે કે સમજાવી શકાતું જેવું શું હતું,
આમાં વાણી આવે ને
નહી. ઘણી વાર બહુ જ્ઞાની થઈ ગયા છે ને, સામાન્યમાં વાણી હાલતી નથી, ફિલોસોફી જો તો ઘણી હાલે. શું થાય, એને શાસ્ત્રનો અભ્યાસ થયેલો છે એટલે પછી આવી સાદી વાતો બેસતી નથી. કે બગીચામાં પાણી પાઈએ તો ઝાડ એમ નિત્યાત્વનો બોધ જેમ જેમ મળતો જાય તેમ કર્મનું વૃક્ષ આપણા જીવનના બગીચામાં
વૃદ્ધિ પણ.
અને મિથ્યાત્વનો બોધ એટલે વસ્તુ સ્વરૂપનું જે સ્વરૂપ છે તે ન સમજવું, અને એથી જે વસ્તુનું સ્વરૂપ નથી એ માનવું, જે છે તે ન સમજવું અને જે નથી તે માનવું, મિથ્યાત્વ માન્યતામાં આવે છે. તો ત્યાં બહુ સરસ છે, વસ્તુ તત્વનો વિપરીત બોધ હોય છે. એટલે દેહમાં આત્મા, આત્મામાં દેહ, સન્માર્ગમાં ઉન્માર્ગ, ઉન્માર્ગમાં સન્માર્ગ, પછી સુગુરુ કુગુરુ, સુદેવ કુદેવ, સુધર્મ કુધર્મ, આ બધામાં વિપરીત માન્યતા કરવી, જ્યાં નથી ત્યાં એનું હોવા પણ સ્થાપિત કરવું, માન્યતા કરવી, અને ઓલું સાચું છે એ ન સમજવું, આ મિથ્યાત્વનો પ્રકાર છે. એટલે એ ગાઢ જ થાય, એના થર એટલી બધી માન્યતા દ્રઢ થાય અને ગ્રાઢ મિથ્યાત્વ ધીરે ધીરે મતમાં ફેરવાઈ જાય, અને મત પછી આગ્રહના રૂપમાં આવી જાય. હવે આ પ્રક્રિયા કેટલી બધી આ જીવ ઉપર અજ્ઞાનની થઈ છે, અનંતકાળથી. એ અજ્ઞાન છે એ આત્માનું જ છે ને, દેહનું તો નથી ને, દેહમાં તો અજ્ઞાન જેવી કોઈ ચીજ કેમ કે ગુણ જ નથી. તો અજ્ઞાનમાં જ્ઞાનનો અભાવ નથી પણ વિપરીત પણ છે. એટલે આ જીવ અજ્ઞાનથી ભરપૂર છે તો અનંત જ્ઞાનનો ધણી, અને અજ્ઞાન છે, અનંત જ્ઞાનના ધણી અજ્ઞાન છે. તો કે ભાઈ, અજ્ઞાન છે એ જ્ઞાનથી જ્ઞાનનો અભાવ છે. આ અજ્ઞાની છે એટલે આનામાં જ્ઞાનનો અભાવ છે એવું નહીં, પણ આનું જ્ઞાન વિપરીત માન્યતાઓ એટલી બધી થઈ ગઈ છે કે માન્યતાઓ મતમાં પરિવર્તિત થઈ ગઈ છે, અને મતની અંદર હવે એને આગ્રહ, અને મતાગ્રહની અંદર પડેલો જીવ એને આત્માનું લક્ષ્ય થઈ શકતું નથી, સત્બોધ પણ એ પામી શકતો નથી. એટલે જ કૃપાળુદેવે કહ્યું કે ભાઈ બધી વાત સાચી, આ જીવ પરમાર્થ માર્ગમાં જ છે, છે પરમાર્થની જ બધી ક્રિયાઓ કર્યા કરે છે, છૂટવાના નામે ધર્મ કર્યા કરે છે, પણ એના ભાગ બે છે, કાંઈ શુષ્ક જ્ઞાની છે ને કાંઈ ક્રિયાજળ મટાતી. એ ક્રિયા પણ ધર્મની જ કરે છે. જે ક્રિયાજળ કીધો એમાં એમ કે છે ખાવા પીવાની ક્રિયા કહે છે, કરે છે, દુરાચારની ક્રિયા કરે છે, ચોરી લંપટની કરે છે, દારૂ પીવાની કરે છે, એવી કોઈ ક્રિયાજળતામાં વાત છે એવું છે નહીં ને, સમજ આપણી કઈ. તો કઈ ક્રિયા જળતા છે? પૂજા, વ્રત, તપ, જપ, અનેક પ્રકારની જે કઈ ક્રિયાઓ છે, વ્યવહારની શુદ્ધ બધી કરે છે, પણ છતાં એને કીધું ક્રિયા જળ. અને શુષ્ક જ્ઞાની એ વાત કરી છે, કોઈ બીજા જ્ઞાન છે એના, ઇકોનોમિક્સ નું જ્ઞાન, એનું મેડિકલ નું જ્ઞાન, એનું એન્જિનિયરિંગ નું જ્ઞાન, એની વાત છે શુષ્ક જ્ઞાનીમાં. તો જે જીવો છે આ જ્ઞાની છે કે ક્રિયામાં છે એ બધા પરમાર્થ માર્ગને જ પ્રવૃત્તિ કરે છે. માને આ બેની કોમન ફેક્ટર શું છે? બે પોતાની વાતને મોક્ષનો માર્ગ માને છે. એટલે બંને જણા, બંને પ્રકારના જીવો વાત તો મોક્ષ માર્ગને જ કરે છે, એને જોઈએ છીએ તો મોક્ષ જ, મોક્ષ માટે જ બધું કરે છે. આવી ક્રિયાઓ કરે છે, બહુ સરસ મજાની ક્રિયાઓ છે. એમાં કોઈ ક્રિયા સાંસારિક ક્રિયા નથી મૂકી, ત્યાં ભોગની ક્રિયા નથી મૂકી, છતાં એ કહે છે કે મોક્ષનો માર્ગ માને છે. એની એમને કરુણા થાય છે. અને ઓલાના જ્ઞાનની અંદર પણ કોઈ જ્ઞાન બીજું નથી મૂક્યું, કોઈ હિંસાનું જ્ઞાન નથી મૂક્યું. એ ભલે આધ્યાત્મિક શાસ્ત્રોનું જ્ઞાન છે તો પણ એ કહે છે કે એનાથી એની શુદ્ધિ થતી શુષ્ક છે. આત્માની બંધની મોક્ષ છે એ એને કલ્પના માને છે. આ તો નિત્ય શુદ્ધ જ છે, આ કંઈ કરે જ નહીં, આત્મા કંઈ કરતો એવી પ્રકારની એને કૃપાળુ દેવે બે ભાગ પડ્યા. કોના પડ્યા? જે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે એવા જીવોના પડ્યા છે. એમાં આને કહ્યું કે આ મિથ્યાત્વી છે એની વાતમાંથી કહે છે કે એને વિપરીત બોધવાળા છે આ બધા. એટલે એ બધા હકીકતમાં મતાર્થી છે. એટલે પેલા લક્ષણ કેના કયા? માને નિજ મત ભેષનો આગ્રહ મુક્તિ મિલા, બસ આ એનું મતાર્થનું લક્ષણ છે. આ જાય નહીં જ્યાં સુધી, ત્યાં સુધી એને આત્માર્થ ઉગે નહીં. હોય મતાર્થી તે અને આત્મલક્ષ. અમને કરુણા આવે છે કે આટલું બધું કરવા છતાં ધર્મનું ક્રિયાના રૂપમાં અને જ્ઞાનના રૂપમાં છતાં આ મોક્ષ માર્ગને પામશે નહીં, આનું મિથ્યાત્વ તૂટશે નહીં. શુદ્ધ સ્વરૂપની અંદર આ જીવ પોતાને સાધનામાં પણ એ ભૂમિકામાં લઈ જઈ શકે એમ નથી. એટલે કહે છે કે વિપરીત વાતોનો જ્યાં સુધી આગ્રહ હોય ત્યાં સુધી એના જીવનરૂપી સાધકના સાધકના સાધનાના બગીચામાં મિથ્યાત્વ વિપરીત બોધથી શું થાય છે? તો કે કર્મરૂપી વૃક્ષ એનો બગીચો લીલો થશે.
કર્મ થઈ ગયો
એને ઝાડ કયા વેગા?
કર્મ
મુક્તિના નહીં, બગીચો લીલો થશે. રોજ સાધના કરે છે, રોજ આ બધા પાય છે, બોધના પાણી પાય છે, પણ વિપરીત બોધ હોવાને કારણે એ પાણી એવું પાય છે કે જેથી કરીને ઝાડ જે ઉગે છે એ, કારણ કે એ બોધ છે એ મુક્તિનું બોધ બીજ નથી પણ કર્મનું બીજ છે.
એ બગીચામાં ઉત્સાહ આનંદ નો હોય ને તો એ પછી ઘટવાનો મને કે ભાઈ આપણે કઈક ખોટું કરીએ છીએ, સમથિંગ ઇઝ રોંગ,
તો એ વિપરીત બોધ નો પાણી પાવાનો બંધ કરે.
હા બસ એમ મારું એમ જ કહ્યું, એ બગીચામાં
અને પછી એને ભાવ થાય કે મારે તો મુક્તિના બીજ ઉગાડવા છે, તો પછી સદબોધ નું પાણી
ત્યાંથી પાછો તો બને ને,
પાછો પણ પાછો સક્રિય થવો જોઈએ. આગળ ચાલો.
મૌનીય કર્મના બે ભેદ છે, એક દર્શન મૌનીય અને બીજો ચારિત્ર મૌનીય. દર્શન મૌનીય કર્મ સત્ય વસ્તુમાં શ્રદ્ધા કે દ્રઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મૌનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતા અટકાવે છે. જ્ઞાન અને દર્શનના આવરણો દૂર થતા વસ્તુને વસ્તુ રૂપે જાણી જોઈ શકાય છે, પણ તે સાથે આ દર્શન મૌનીય કર્મ ઓછું થવું હોય તો જ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે, અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મૌનીય કર્મ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે.
ઘણી મારું જે સમજાય સમજાય પણ એને મૌનીય કર્મ સમજાય.
મૌનીય કર્મ
બરોબર છે.
બે ભેદ,
બે ભેદ છે,
એક દર્શન મૌનીય છે અને બીજો
ચારિત્ર મૌનીય. તો દર્શન મૌનીય એટલે શું કીધું?
વસ્તુ સત્ય વસ્તુમાં શ્રદ્ધા કે દ્રઢતા
થવા દે, સાચી વસ્તુમાં શ્રદ્ધા ન થવા દે, દ્રઢતા ન. અને શું કહેવાય?
દર્શન.
દર્શન મોહ, દર્શન મોહ એટલે વસ્તુનો જે સામાન્ય બોધ છે વિપરીત થયો કે નહીં? દર્શન ઉપયોગમાં ત્યાં દર્શન મોહ ખ્યાલ આવે કે વસ્તુ સાચી છે તો એમાં શ્રદ્ધા થવા દે નહીં, દ્રઢતા પણ ન થવા દે. તો એને દર્શન મોહ કહેવાય છે. સત્ય વસ્તુમાં શ્રદ્ધા કે દ્રઢતા થવા દે નહીં. અને ચારિત્ર મોહની
કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતા અટકાવે.
અને ચારિત્ર મોહનીય કર્મ શું છે? કે જાણવા પ્રમાણે જે જાણ્યું છે તે પ્રકારે આચરણ થવા દેતું. આ કયું કર્મ છે? ચારિત્ર મોહનીય. કે એમાં જાણપણાનો અભાવ નથી, જાણે છે ખરો, પરંતુ તે પ્રકારે વર્તન કરતો નથી. આ એને શું કહ્યું? ચારિત્ર મોહ. આ બે વસ્તુ પેલા કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્રના. તો પેલા મોહનીય કર્મ એ જ સમસ્ત સંસારનું કારણ છે, પણ અત્યાર સુધી એનો એક ભાગ જ સંસારનું કારણ હતો, દર્શન મોહનીય. એ સત્યને જાણતો જ નથી. આજના અજ્ઞાની જીવો છે એ દર્શન મોહથી ગ્રસિત છે. ચારિત્ર મોહનીય ક્યારે કહેવાય? તો અત્યારે પેલા દર્શન મોહના આવરણમાં મિથ્યાત્વ છે એ દર્શન મોહનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, કે સત્ય વસ્તુને સત્ય રૂપમાં જાણવાની અને દ્રઢતા કરવામાં જ એને સંસાર એ આખો અસાર છે, અનિત્ય છે, આ બધી વસ્તુ છે. પણ દર્શન મોહની એનું બંધન એવું છે કે એ સંસારને એનું સત્ય સ્વરૂપ જાણવા દેતો. આ શરીર વિનાશી છે, અનિત્ય છે, પુદ્ગલ પિંડ છે, એ બધી વસ્તુ એના ભાનમાં આવતી દર્શન મોહ છે. જીવ અનાદિથી દર્શન મોહ છે, એટલે એને સામાન્ય પ્રકારો બોધ એ પણ અવરાઈ ગયો છે. હવે એમાંથી એને જો જ્ઞાન થાય તો એને વિશેષ બોધ થાય, એટલે જ્ઞાન ઉપયોગ આત્માનો. અત્યારે તો જ્ઞાન ઉપયોગ હજુ શરૂ જ નથી થયો, પણ માનો કે આ કોઈ યોગે, પુણ્યના યોગે જ્ઞાન ઉપયોગ શરૂ થયો. તો જ્ઞાન ઉપયોગ શરૂ થયો ત્યાર પછી એને આ જ્ઞાનનું જે કંઈ છે એ વિશેષ બોધ થયો પદાર્થનો, અને વિશેષ બોધ થતાં એને લાગ્યું કે આ વસ્તુ છે બરોબર, સાચી આ છે, સાચું આવવું જોઈએ, એમ તર્તમ્યતાએ એ વસ્તુને સમજતો જાય, એને હિત અહિત, ઉચિત અનુચિત, શું ઉપકારી, શું અનુપકારી, શું સહાયક, શું બાધક, અનેક પ્રકારનો જ્ઞાન ઉપયોગ શરૂઆત થાય, વિશેષ વિશેષ પ્રકારે થાય. પણ એમાં એને ચારિત્ર મોહનીય નામનું કર્મ, જ્ઞાન ઉપયોગ થયા પછી એ પ્રકારે વર્તન કરવા દેતું આ એનો કારણ કે વર્તન થાય છે એ દર્શન મોહનીયથી બંધાયેલા જે કર્મો છે એ એને અહીંયા અંતરાય રૂપમાં તૂટતા નથી. આ બે ભેદ ભેદ બે ભાગ થોડા આપણે સમજ્યા બરોબર છે કે દર્શન ઉપયોગથી વસ્તુનું પેલી સત્ય વસ્તુનું ભાન જ ન થાય અને અનાદિથી જીવ મોહનીય દશામાં છે એટલે હજી એનો દર્શન ઉપયોગ પણ દર્શન મોહ વ્યતીત થાય તો પછી એને જ્ઞાન ઉપજે. દર્શન મોહ ઉપજ્યો બોધ છે, હવે એને ચારિત્ર મોહનીનો ક્ષય કરવો છે. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ, હવે અમે પછી જોતા જઈએ છીએ કે આ તો મોહ છે, માનું છું છતાં એ પ્રકારને ઘણા ઘણા કાર્યો આપણે કરીએ છીએ તો ત્યાં ચારિત્ર મોહનીય કર્મ આપણને આ પ્રકારમાં પ્રવૃત્ત કરાવે છે. પણ પાછું ત્યારે એની એટલી સભાનતા તો છે કે આ સાચું નથી, પણ ત્યાર પહેલાની સ્થિતિ જીવની છે એ દર્શન મોહનીય. જે અજ્ઞાની જીવ છે એ દર્શન મોહનીયથી આવૃત થયેલા છે, મિથ્યાત્મી જીવો છે એ બધા દર્શન મોહનીયથી ભરાયેલા. આ દર્શન મોહ તૂટવો જોઈએ, દર્શન મોહની અંદર જ આ જગતના જીવો અનાદિથી સંસારમાં પરિભ્રમણની અંદર છે અને સંતની કૃપાથી સદગુરુની કૃપાથી જીવનો દર્શન મોહ, સત્પુરુષના વચનથી જીવનો દર્શન મોહ ટળે છે. દર્શનનો કેવી રીતે ટળે તો કે હણે બોધ, આ બોધ કોનો? જગતના અભિપ્રાયથી જીવ મિથ્યાત્માનું ગ્રહણ કરે છે અને સત્પુરુષના વચનથી જીવ સમ્યકત્માનું ગ્રહણ કરે છે. તો અહીંયા જે એટલી સરસ કે દર્શન મોહની અવસ્થામાં જગતના જીવો મોહાંધ છે તો પેલા દર્શન મોહાંધ છે, પછી અવસ્થા આવે છે આખી સાધકની અને સિદ્ધિની પછી. આ સાધકની અવસ્થાની અંદર એનો દર્શન મોહ તૂટતો જાય છે અને જ્ઞાન ઉપાર્જન કરે છે. જેટલું જેટલું જ્ઞાન આવે છે એટલું દર્શન મોહનું આવરણ ઓછું થતું જાય છે, વિપરીતતા જતી જાય છે અને સમ્યકપણું આવતું જાય છે. સમ્યક દર્શન એટલે સંકિત જ્ઞાનને સંકિત સમ્યક કરે છે, એટલે કે જે જ્ઞાન વિપરીત હતું અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરીને નિવૃત્તિ રૂપ કર્યું. તો એ જ્ઞાન આવ્યું, એ જ્ઞાન બોધના રૂપમાં આવ્યું, શાસ્ત્રના રૂપમાં આવ્યું, શ્રવણના રૂપમાં આવ્યું, સત્સંગના રૂપમાં આવ્યું. આ જ્ઞાન આવતા શું થયું તો દર્શનનો હવે ક્ષીણ થતો જાય છે. સદગુરુનો યોગ થયો, સત્પુરુષ મળ્યા, સત્શાસ્ત્ર મળ્યા, સન્માર્ગ મળ્યો, સત્સંગ મળ્યો, આ બધા દર્શનાવરણીય કર્મને માપે છે, દર્શન મોહને પાતળો કરે છે. દર્શન મોહ જેનો ક્ષય થાય છે એ સાધના એની શરૂ થાય છે, એ સાધક અવસ્થામાં આવ્યો છે. હવે એને નડે છે શું? ચાલી શકે એટલી એટલી પૂર્વે બાંધેલી બધી પ્રકૃતિઓ કર્મની છે કે એ પ્રકૃતિઓ એટલે એને અપ્રત્યાખ્યાને વર્ણ્ય કર્મ, પ્રત્યાખ્યાને વર્ણ કર્મ, સંવરણ કર્મ, આ પ્રકારની એની વર્ગીકરણ પછી જુજુ 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 આવે. પણ વાત એ આવે છે સમજવાની કે જીવને દર્શન મોહ ટળવો જોઈએ, એટલે બોધ તો સાચો મળવો જોઈએ. ગમે તે પ્રકારનો બોધ એ જીવનો કલ્યાણકારી થઈ શકે નહીં. માટે કહ્યું છે કે તું સત્પુરુષને શોધ, કારણ કે જેના બોધથી તારો દર્શન મોહ ક્ષીણ થાય, ક્ષય થાય, નાશ થાય, શિથિલ થાય, દર્શન મોહ ટળ્યા વિના જ્ઞાન ઉપયોગની સાધના શરૂ નથી થતી. કેમ કે ચારિત્ર મોહથી આખું જીવન આવૃત છે, એ પ્રવૃત્તિમાં જ છે. એ ચારિત્ર મોહની પાછળ પ્રેરણા રૂપે કામ કરનારથી દર્શન મોહ છે. એ દર્શન મોહ જેટલો જેટલો પાતળો પડતો જાય એટલો ચારિત્ર મોક્ષ છે. એટલે કહ્યું 755 માં કેટલું સરસ કહ્યું કે સંકેત જ કહ્યું છે, પણ સંકેત થી તો પેલા જ્ઞાન દર્શન નો ગયો, પણ પછી સંપૂર્ણ ચારિત્ર અવસ્થા પ્રાપ્ત કરવી છે, યથાકે ચારિત્ર પ્રાપ્ત કરવું છે તો જ્ઞાન દર્શન ને શુદ્ધ કરે છે. શુદ્ધ થયેલું દર્શન ચારિત્ર મોને કાપે છે. શુદ્ધ થયેલું દર્શન તો ત્યાં સમ્યક, પછી એ સમ્યક જ્ઞાનની આરાધના કરે કે દર્શન મોહના અનેક પ્રકારના સૂક્ષ્મ સ્વરૂપો એને સમજવામાં આવે અને આ મને બંધરૂપ છે એ ભેદ જ્ઞાન થતું જાય, તો એનાથી એ ચારિત્ર મોહને કાપતો જાય અને છેલ્લે એને બોધનું પૂર્ણ રૂપે થતા, શુદ્ધ ઉપયોગની અંદર થતા એ યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય છે. પ્રોસેસ 755 માં કૃપાળુદેવ મોક્ષ સિદ્ધાંતના પાઠમાં બહુ સરસ રીતે આપી છે. તો અહીંયા કહે છે કે આ દર્શન મોહનીય કર્મ ઓછું થયું હોય તો જ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવે છે, અને પછી શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મોહનીય કર્મ ઓછું થતા તે પ્રમાણે વર્તન કરાય. ચારિત્ર મોહનીય આપણું તૂટતો નથી એના કારણમાં દર્શન મોહનું બંધન હજુ ગાઢ છે. સમજ કરી પણ દર્શન મોહનું સ્વરૂપ એ તીક્ષ્ણતા, એટલે શબ્દ એટલો સરસ મૂક્યો છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. એટલે જ્ઞાનનું ફળ વિરતિ છે, જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. એ ઉદાસીનતા આવે તો એનો દર્શન મોહનીયના આધાર ઉપર રહેલું ચારિત્ર, જે ચારિત્ર મોહ છે એ નબળું પડે, ક્ષીણ પડે, એ ક્ષીણને પછી એ છેદતો છેદતો આગળ, એ જ્યાં સુધી એનું ગાઢત્વ છે ત્યાં સુધી એ ગમે એટલું કરે છે પણ આગળ વધી શકતો નથી. તો કર્મ જેને આપણે કે બહુ ગાઢ છે અને ત્યાં અંતરાય કર્મ નામનું એક કર્મ આવીને ઉભું છે, એ એટલો બધો અંતરાય હોય છે કે સમજ છતાં પણ એ યથાર્થ માર્ગે ચાલી શકતો નથી. પણ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય, કેમ કે દર્શન મો દર્શન શુદ્ધિ છે એ થવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ મિથ્યાત્વ છે એ કર્મભાવ છે, અને એ અજ્ઞાન જેવો છે, અજ્ઞાન એ અંધકાર જેવું છે. માટે પહેલો ઉપાય આપ્યો કર્મભાવ અંધકાર, કર્મભાવ અજ્ઞાન, મોક્ષભાવ નિત્યભાવ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન. બસ એ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે, આત્માનું શુદ્ધ પ્રગટ ગુણ છે, અને એનાથી જ આ બધું વિપરીતપણું છે એ ટળી શકશે. તો દર્શન જ્ઞાન અને ચારિત્ર, તો કે પેલા દર્શન બરોબર થાય પછી જ્ઞાનની ઉપાસના થાય, તો મિથ્યા દર્શનને કારણે જીવની અંદર જે ચારિત્ર મોહની આખી પર્યાયો કર્મની છે, અનંતા કર્મો હજુ સત્તામાં છે, એને છેદી શકે. એટલે ચોથા ગુણસ્થાનકથી માંડીને 12મા સુધીની પ્રક્રિયા માત્ર મોહનીય કર્મનો ક્ષય કરવા માટેની જ છે. બોધ તો થયો, દર્શન મોહ ક્ષીણ થયો, ક્ષય થયો, રાધા થોડોક નબળો પડ્યો, જ્ઞાન થઈ ગયું છે, પણ ચોથે છે હજુ ઘણી ઘણી પ્રકારની પ્રકૃતિઓ દર્શન મોહની વિદ્યમાન છે, અને છેલ્લે 12મા ગુણસ્થાનકે એ સંપૂર્ણપણે જ્યારે જાય છે ત્યારે એને કેવળ જ્ઞાન પ્રત્યે એટલે વિતરાગતા પ્રત્યે છે. સંપૂર્ણ મોહનો ક્ષય એટલે વિતરાગતા, ત્યાં સુધી કંઈ ને કંઈ પ્રકારે રાગનો અથવા કસાઈનો કણ્યો કોઈ ને કોઈ સ્વરૂપની અંદર જીવની અંદર વિદ્યમાન છે. પછી બાહુબલી જેવા હોય તો ભલે માન કસાઈનો કણ્યો છે, બાકી તો અવસ્થા તો તત્સમ કેવળ જ્ઞાનીની છે. એ એક કણ એક અંશ બિલકુલ માઇક્રોસ્કોપિક જેને કહીએ એ ખસી ગયો તો અવસ્થા શું થઈ? શુદ્ધ કેવડીની અવસ્થા થઈ ગઈ, શુદ્ધ કેવડી. તો તથા ભવિતવ્યતા કેવી કે આ એક જ ડટકેલું છે, એ ખસી જાય તો બાકી તો પાછો પાછો. એવી એની તથા ભવિતવ્યતા જીવની એવી શુદ્ધિ છે, પણ એક પ્રકૃતિ અંશે પણ રહી છે એનો સદભાવ છે, ત્યાં સુધી જીવ પૂર્ણ શુદ્ધતાને પામી શકતો નથી. એટલે પૂર્ણ વિતરાગતા થતી, અને પૂર્ણ વિતરાગતા વિના કેવળ જ્ઞાન પ્રગટતું નથી. કેવળ જ્ઞાનને જ્ઞાનનો અભાવ ન સમજવો, જ્ઞાનની શુદ્ધિનો અભાવ સમજવો. કેવળ જ્ઞાન એટલે કોઈ ક્વોન્ટમ ઓફ ધ નોલેજ ઓછું છે એમ નહીં, પ્યોરિટી ઓફ ધ નોલેજ. અને ત્યાં એ જે છે, કોઈ કસાઈનો કણિયો, કોઈ રાગ દ્વેષની અંદર ક્યાં ફકરાનો છે એ ક્યાંક એને અટકાવે છે, ક્યાંક અટકી જાય છે. એ મરુદેવા માતાને માત્ર દીકરા ઉપરનો મોહ ટળી ગયો તો વાત પૂરી થઈ ગઈ. પછી બાકીનું બધું કેવી એને ક્લિયર કરી દીધું, કરીને તથા ભવી કરવી તો હતી જ, પણ માત્ર આટલાથી પ્રથમચંદ્ર પડતા હતા અને અટકી ગયા. આ 12 મહિના સુધી સ્થિર રહ્યા બાહુબલી, શુદ્ધ ન થઈ શક્યા. કેવળ નામ દૂર ને દૂર જ રહેતું હતું, અને પાછું ઓલા કેવડી થતા તો શાલીભદ્ર, અને મા પ્રત્યેનો જરા કે વિકલ્પ આવી ગયો તો 33 સાગરો પણ એનો મોક્ષ દૂર રહી ગયો. ભલે ગતિ દેવગતિ થઈ કે જે કરી, પણ દેવગતિ એ પણ સંસાર છે ને,
ગુના નથી,
સંસાર. કેટલી કેટલી વાત શાસ્ત્રકારો સૂક્ષ્મતા એ કરે છે, એટલે દર્શન મોહ ટાળવો જોઈએ. સમજવાનું એ કે જીવે દર્શન મોહ ટાળવો જોઈએ, અને દર્શન મોહ એટલે આ લોકની અંદરના જે પદાર્થો છે તે પદાર્થોનો વિપરીત બોધ, વિપરીત બોધ તે દર્શન. પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ ન સમજાય, અને એની અંદર શ્રદ્ધા ન થાય, એની અંદર દ્રઢતા ન થવા દે. એટલે કેટલી વસ્તુ આપણે માની હોય, પાછું આપણે કહીને કે પાછું ઢીલા પડી ગયા, એ ઢીલા પડી ગયા એ દર્શન મોહનું કારણ. પદાર્થનું સ્વરૂપ એક તો શ્રદ્ધામાં બેસતું નથી, અને શ્રદ્ધામાં બેસે તો દ્રઢતા. ક્યારે 5-10 વર્ષ એવા સાધનાના જાય, આત્મા જ છે, આત્મા જ પ્રાપ્ત કરવો છે, એ પાછો જઈને પાછું એવી પ્રકારનો દર્શન મોહનો કોઈ એવો ઉદય આવે, એ ઉદય આવે ત્યારે પાછો એનો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ કરે છે. કૃપણદેવે લખ્યું, ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ થાય છે, અને પાછો આત્મા મુખ બાજુમાં, અને બીજા નાના મોટા કારણો, પછી પ્રસિદ્ધિ ના આવે, પૂજાવા ના આવે, સત્કાર ના આવે, મનાવા ના આવે, અહમ ના આવે, માન કસાય ના આવે, લોભ કસાય ના આવે, ક્યાં આવે કોને ખબર છે. આ તો ઘણી સૂક્ષ્મ છે, કોઈના ઉપર આ તો કેવડી જાણે. ઊંચી અવસ્થાનો પુરુષ જાણે કે ક્યાં રોકાયેલો. ઋષભદેવ ભગવાનને ખબર પડી કે બાહુબલીનું કેવળ જ્ઞાન ક્યાં એટકું છે, એને ખબર પડે. ત્યાં આ પ્રકારે જીવની અવસ્થા છે કે દર્શન મોહનીય પછી આ જો એને જ્યાં સુધી દર્શન મોહનીય પૂર્ણપણે ક્ષય ન થાય ત્યાં સુધી પૂર્ણ ચારિત્ર એટલે વિકરાગતા પ્રગટી શકતી નથી. આ વાત અહીંયા સરસ મૂકી છે. અને એ આવ્યા પછી એ જો શ્રદ્ધા આવી જાય તો પછી ચારિત્ર મોહનીય કર્મ ઓછું થતું જાય છે, દર્શન મોહનીય ઘટતો જાય, ને પદાર્થ એટલે જ્ઞાનના આધાર. દર્શન મોહ ઘટાડવા માટે જ્ઞાન એકમાત્ર ઉપાય છે. તો જેટલું જ્ઞાન સમ્યક થશે, સમ્યક જ્ઞાન જેટલું થશે એટલા પ્રમાણમાં દર્શન વિશુદ્ધ થશે. માત્ર સંકેત થઈ ગયો, વાતનો અંત નથી પણ આરંભ છે. સંકેત થયું તો વાતનો આરંભ છે. હવે જ્ઞાનના ઉપયોગથી એ સંકેતને શુદ્ધ, પૂર્ણ શુદ્ધ કર, પૂર્ણ વિતરાગી બની જાય. દર્શન મોહનો કણિયો પણ ન છે તો એ પૂર્ણ વિતરાગ સુધી જઈ શકે એવું માર્ગનું મોહનીય કર્મનું આ સ્વરૂપ છે. એમાં આપણે આ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય આ જ્ઞાન વચમાં સાધન જ છે. જ્ઞાન મોહનીય પાછા મુકતા નહીં કે
જે હોય એ બોલાય ને,
આપણા ગોખેલું બોલાય,
આપણે એવું ગોખતા જ નથી ને, જે હોય એ બોલાય. આપણું થોડું
ઘણી વાર આપણી મગજની અંદર જો આટલી ઉપયોગની જાગૃતિ જેને કહીએ છીએ, કે જ્યારે જ્યારે જીવ તત્વની વિચાર કરે છે ત્યારે એ જાગૃતિપૂર્વક કરે છે. તો એ જાગૃતિ જ આ ભેદ જ્ઞાનની જાગૃતિ છે કે પડે પડે એ મોક્ષ માર્ગનો જે કંઈ પુરુષાર્થ જે પ્રકારે કરતો હોય તો એ પ્લસ પોઈન્ટમાં જાય, નહીં તો સ્ટેગ્નન્ટ ફેઝ જાય. માને કે હું ઘણું કરું છું અને પરિણામ કંઈ ખરતું ઓલું તો દર ચારિત્રમો ન તૂટે ને તો એ છેદ થઈ ગયો હોય, એ ગમે ત્યારે માત્ર નિમિત્તની રાહ જોઈએ તૂટી જ જાય. પણ અહીંયા જો ઉપયોગ ન હોય ને તો તૂટે જ નહીં. અને મિથ્યા માન્યતા લંબાયા કરે કે ના ના આવું કર્યા નહીં, ના ફરજ પ્રમાણે બધું કરવું તો જોઈ ને લ્યો, મીંડું વાળી દીધું ને બધું. પ્રીતિબેન તો ક્યાંથી ફરજ તો ક્યાંથી પહોંચી ગયેલું, એ તત્વજ્ઞાન ક્યાંથી આવ્યું તારું? મિથ્યા નથી, સંસાર મિથ્યા છે. એમાં શું કઈક નામ આ બધું મારે કરે ફરજના કાર્યો નિભાવતા નિભાવતા ધર્મ કરવો. હવે પેલા કઈ ફરજ?
આત્માની,
આત્માની મુક્તિ. તો એની બદલે પછી પછી શું થાય છે? એને પછી એને સમર્થન આપે, પછી એનું આશ્વાસન લે, એને બચાવ કરે, આ બધું પછી બુદ્ધિ કામ કરે, પછી જ્ઞાન વિપરીત થાય. જ્ઞાન વિપરીત ચાલે એટલે શું કરે? બધાનું સમર્થન કરે. પછી વકીલની બુદ્ધિ શું કરે? જે કઈ હાથમાં લીધો હોય એને સાબિત કરવા. તો પછી અમે જે કઈ કરીએ છીએ સંસારનું અથવા આવું બધું આરંભ સમારંભ એ બધું બરોબર જ છે, કાંઈ નહીં. તો મારા કલ્યાણ જગત ના કરે, જગત તો કલ્યાણની તારું કામ છે. એવું ક્યાંય એવું તત્વજ્ઞાનમાં કે કોઈ બીજાનું કલ્યાણ કોઈ જીવ કરી શકે? તો મૂળ વાત છે. પણ તું એમાંથી પાછો એમાં પોતે એ તીર્થંકવિ જે નહીં વિધાતાના રૂપમાં પોતે બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયો. ખ્યાલ નો આવ્યો કે તું વિધાતા નથી જગતના કર્મ, તારા થકી તારા પ્રભાવથી થવું હશે થશે, જગતને માર્ગ મળવો હશે મળશે. ત્યાં જો હું પણ આવી જાય કે ના ના મારે તો આ બધું કરવું છે ને તો જગતના જીવોની મુક્તિ કેમ થશે, આવું મહાવીરે પણ વિચાર્યું. હા, એ મુક્તિની અવસ્થા નહોતી, એનાથી એને કર્મ બાંધ્યું. એને મને પણ શું કહ્યું, એનાથી શું થયું? તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો,
તીર્થંકર કર્મ નો બંધ.
તો એ મુક્તિ નો નથી એ ભાવ. અને એ બંધાણું એટલે એમને એટલા સમય સુધી કેવળ જ્ઞાન પછી પણ કર્યું. અત્યારે આપણે જગતને ઉપકારીને એ બધું ગણીએ, પણ વાત આ આવી તત્વ સિદ્ધાંતમાં તો આવે ને કે તીર્થંકર નામ કર્મ પણ એનું ખપે ત્યારે મોક્ષ થાય એનો. જો એનો નામ કર્મની પ્રકૃતિનો બંધ હોય તો એ બંધ છે ને. તો આપણે તીર્થંકર નામ કર્મ બાંધવા માટેની બધી આપણો આ ભાવ હોય તો એ નામ કર્મ બાંધવાનો ભાવ હોય એવી ક્રિયા કરવા જઈએ તો આરંભ સમારંભ બીજું ત્રીજું આ તે બધું તો ત્યાં ક્યાંક ને ક્યાંક વિપરીતતા ઉભી થાય. એટલે વાતને જો સ્પષ્ટ સમજણ આવે તો ઘણી વાર આપણે આ જે વાત કરી છે ને કે ચારિત્ર મોહની ઓછો થતો નથી, એક કર્મ દબાવવું જોઈએ, એક ક્ષીણ થવું જોઈએ જીવની મુક્તિ માટે. વિતરાગતા ક્યારે પ્રગટે?
ચારિત્ર મોહની,
ચારિત્ર મોહની નો ક્ષય થાય તો બેસે છે વાત. વિતરાગતા ક્યારે પ્રગટે? ચારિત્ર. અને ચારિત્ર મોહની નો ક્ષય થશે, દર્શન મોહની નો ક્ષય થાય ત્યારે. તો ચારિત્ર મોહનીયનો ક્ષય કરવો છે, વિતરાગતા કરવી છે, તો એની અંદર કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષને ક્યાંય સ્થાન કરવું. અને રાગ દ્વેષ પર સંબંધિત જ છે, સ્વ સંબંધિત તો છે જ નહીં. તો જ્યાં જીવને પર સંયોગ, પર સંબંધ, પર સંગ, ત્યાં કંઈક ને કંઈક જીવ રોકાયો, મારાપણું કરીને, અહમપણું કરીને, ક્યાંક આત્મીય ભાવ કરીને. અન્ય ભાવ છે છતાં આત્મભાવ કહે, કૃપાણદેવે શબ્દ પ્રયોગ લખ્યો છે જે વાંચ્યું હતું. આત્મભાવે કરીને આ સંસારમાં ફરી જન્મ લેવો એવો નિશ્ચય વર્તે. આત્મભાવે કરીને એટલે સંસારમાં કદાચ જન્મ આવે, પાંચ પચીસ જે આવો આવે, પણ એની સાથે અમારા મનના જોડાણથી ભાવથી જ્ઞાના સંસાર એવું તો. તો આ આત્મભાવે ક્યાંક આવી પ્રવૃત્તિમાં જીવ જોડાય. અને એ જ્ઞાની આત્મભાવે જોડાયેલો છે કે નિષ્પૃહ ભાવે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, સત્પુરુષનું એક લક્ષણ છે, અને સદગુરુ સત્પુરુષ પહેલા હોવો જોઈએ. એ સત્પુરુષ ન હોય અને સદગુરુ હોય તો એ કોઈ ઉપકારી થઈ શકે નહીં, પોતે બંધાય. સત્પુરુષ સદગુરુ બની શકે, અને બધા સત્પુરુષો સદગુરુ, જે બધા કેવડી એ તીર્થંકર નથી. તો જેને આવું કર્મ બાંધ્યું છે, એમ કોઈ જીવે પૂર્વે કોઈના ઋણાનુબંધ જેના થયા છે, એને કદાચ આવું કોઈના જીવના પ્રત્યે ઉપકારી તત્વ જાગે, એ કર્મવેદન થાય છે. એ કર્મવેદન થાય છે એમાં એ અંતરંગ સ્પૃહા વિનાનો છે કે સાથે છે. તીર્થંકરે એ કર્મ બાંધ્યું, સભી જીવ કરું શાસન રસુન, અને પછી તીર્થંકર પર્યાયની અંદર 30 વર્ષ, 50 વર્ષ, 1 લાખ વર્ષ એ જે કાંઈ એની વિચારણા કરી, એ મોહ સાથે કરી કે નિષ્પૃહતા સાથે કરી. મારે કલ્યાણ કરવું છે, મારે આનું કલ્યાણ, આનું કરવું છે, આનું કરવું છે. તો કે ગૌતમને ગોશાળામાં મહાવીરને ભેદ શું હતો? તો તમે તો હરી જીવનું કરીને બેઠા હતા. એ વાત હતી, બાંધ્યું તું, એ કર્મ છોડે છે ત્યારે, ત્યારે હું કોઈનું કઈ કરું છું એવો ભાવ નથી. કર્મ છોડી રહ્યા છે ત્યારે હું કરું છું એવો ભાવ. વસ્તુનું સ્વરૂપ થોડું સૂક્ષ્મ છે, જ્યાં સુધી આપણાથી જેવાય એટલું. અરે અમે તમને ગુરુ માન્યા છે, તો કે પણ અમે તમને, અમે ક્યાં તમારા ગુરુ થયા? જુઓ, એ છૂટે છે ત્યારે. અમારે ગુરુ થવું જ નથી, કારણ કે હવે અમારે કઈ બંધનમાં આવે છે. એક ભાવ કર્યો હતો કે આ બધાનું કલ્યાણ કરું, સંસારમાં જીવ નથી કરતો, આખા કુટુંબના કલ્યાણ માટે થઈને પછી વેપાર ધંધો કરે, અનેક પ્રકારના વ્યવહારો કરે, એટલે કર્મબંધ ન થાય. એટલે એમાં ઉદાહરણ છે વાલિયા લૂંટાણા, કે નારદજીએ કીધું, ઉભો રે, બહુ પરોપકારની વાત કરવા, તારા કુટુંબી જેને બધાને પૂછી આવ કે તારા આ પાપ કર્મની અંદર એ બધા સહભાગી. બધાએ કીધું કે એ જાણ્યો. આખી વાતનો મર્મ અધ્યાત્મની અંદર જયારે દર્શનથી પર જાવ, તત્વ એક જ વાત કરશે, તત્વ એક જ વાત કરશે, એ પુરુષ એનાથી ઝઘડા છે, નિરાલા છે. એટલે કહ્યું કે કોઈ સદગુરુ જો સત્પુરુષની કક્ષામાં ન હોય તો એ સાચો સદગુરુ નથી. વિચારે ઉદય પ્રયોગ કે ત્યારે એ શબ્દ આપણને સમજાય કે દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાણ વિચરવું ઉદયાધીન પણ વિતલોભ છે. એને ઉદયાધીન છે અને લોભ કંઈ નથી. આ લોભ આ પ્રકારનો છે, માનનો લોભ છે, પૂજા સત્કારનો લોભ છે, કીર્તિનો લોભ છે, યશનો લોભ છે, અનેક પ્રકારના. સૂક્ષ્મ પ્રકૃતિ તો અનંત પ્રકારની, પણ એ કૃપણદેવ વ્યાખ્યા આપી કે દ્રવ્યનો પ્રતિબંધ નહીં, ક્ષેત્રનો નહીં, કાળનો નહીં, ભાવનો નહીં. હું કરું છું એ ભાવ થયો, આ સ્થાન મારું એ દ્રવ્ય થયું, ક્ષેત્ર થયું, અને આટલા આટલા લોકો મારા એ દ્રવ્ય થયું. ઘણી ઘણી પ્રકારની સૂક્ષ્મતાઓ છે, પણ આપણે તો અત્યારે ધર્મના જનરલ સિદ્ધાંતો, આ જયારે નવતત્વની વાત આવે છે ત્યારે આત્મારક્ષી વાત. આચાર્ય મહારાજે પહેલું જ લખ્યું પ્રસ્તાવનામાં કે અમે ક્યાં કોઈ સંપ્રદાય આધારિત પ્રયોગના કરતા નથી, આ નવ તત્વ એ અધ્યાત્મનો પાયો છે. એને વાતને સમજવા પ્રયત્ન વિશેષ અવસર. Thank you.